તારીખ 6/11/1997 શ્રી સમયસર ગાથા 17-18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 290A
જીવ અધિકારની 17-18 ગાથા છે. એમાં ભેદ જ્ઞાનનો પ્રયોગ સમજાયો કે અનુભવમાં આવતા અનેક પર્યાયોમાં અભેદપણું થાય છે, મિશ્રિતપણું થાય છે, એટલે અભેદપણું થાય છે. જ્ઞાન અને રાગ જુદી જુદી જાતના ભાવો હોવા છતાં પણ જુદી જુદી જાતના અનુભવ ગોચર થતા નથી, એવું મિશ્રિતપણું અભેદપણું થઈ રહ્યું છે. તેમ છતાં પણ જો વેદજ્ઞાનનો પ્રયોગ કરવામાં આવે અને એ પ્રયોગથી એમાં કુશળતા પ્રાપ્ત થાય, એક્સપર્ટ થવાય, કેમ કે પ્રયોગનો વિષય એવો છે કે જેટલી પ્રેક્ટિસ ચાલે એટલું જ પરફેક્શન આવે. કોઈ પણ લૌકિક પ્રયોગમાં પણ એવું છે, લૌકિક પ્રેક્ટિસમાં પણ એવું જ છે કે જેટલી પ્રેક્ટિસ એટલો તમારો હાથ બેસે કામ ઉપર. એમ આમાં પણ એવું જ છે કે વિજ્ઞાનનો પ્રયોગ સતત ચાલે પછી જ અનુભવ આવે. સતત ચાલે ત્યારે જ્ઞાન જુદું પડવાની તૈયારી થાય અને જે રાગમાં હું પણ થઈ રહ્યો છે એ જ્ઞાનમાં હું પણ થાય એવી પ્રેક્ટિસનું નામ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન શું છે કે રાગમાં હું પણ છે એનો નિષેધ અને જ્ઞાનમાં હું પણ કરવાનો પ્રયાસ, એનું નામ ભેદ જ્ઞાન છે. એ પ્રયાસ સતત ચાલે ત્યારે એમાં સફળતા મળે અને સફળતા મળે ત્યારે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય છે, એને આત્મજ્ઞાન કીધું છે. કેવું છે આત્મજ્ઞાન? કે આ અનુભૂતિ છે તે જ હું છું, એવું આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે જ્ઞાન વેદન તે હું છું, એવું જ્ઞાન વેદનમાં સ્વરૂપ લક્ષે એકાકારપણું થાય. સ્વરૂપ લક્ષે એટલે શું? સ્વરૂપમાં પોતાનું પરમ તત્વ છે એમાં હું પણ આથી લક્ષ છે, કેમ કે પોતાપણે લક્ષમાં આવે છે, પોતાપણે છે, એના ઉપર જોર જાય છે. અને જ્ઞાન વેદન છે એની તારતમ્યતા વધે છે, બે કામ સાયમલ્ટેનિયસલી થાય છે, જોર આવે છે. ત્રિકાળીમાં હું પણ આનું જોર આવે છે અને જે જ્ઞાન વેદન ચાલી રહ્યું છે એમાં તારતમ્યતા એટલે એની ડિગ્રી વધે છે. બે કામ એક સાથે થાય છે. ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે, કેમ કે નિર્વિકલ્પ સ્વરૂપ તે હું એમ જોર ગયું છે. અને ઘણું જોર જાય, અત્યંત જોર જાય, એક ભાષામાં એને એમ પણ કહેવાય છે કે એ જોર છે એ પુરુષાર્થ છે અને પુરુષાર્થનો કોઈ પ્રચંડ પરાક્રમ છે એ વખતનો. કેવું? પુરુષાર્થનું પ્રચંડ પરાક્રમ છે કે જેથી વિકલ્પને ચાલતા વિકલ્પને તોડી નાખ્યો, ઊભો જ ન થયો, નવો વિકલ્પ ઉત્પન્ન જ ન થયો. એક તો વિકલ્પ પાતળો થઈ ગયો હતો, સૂક્ષ્મ તો થઈ ગયો હતો, નબળો તો થઈ ગયો હતો. એની પણ ઉપેક્ષા થઈ અને જોર વિધો તો સાથે સાથે જ્ઞાનવેદન પણ ઉગ્ર થઈ ગયું. વિકલ્પ ઉત્પન્ન બંધ થયો એટલે વિકલ્પની આકુલતાનો અનુભવ પણ બંધ થયો. એ વખતે આત્માના બધા ગુણો શુદ્ધ થઈને પરિણમવા લાગે છે. એ બધા ગુણોમાં આનંદ આવે છે, સુખ આવે છે, શાંતિ આવે છે, એ બધા ગુણો પણ એની અંદર પરિણમનમાં આવે છે અને એનો પ્રગટ અનુભવ થાય છે. લીનતાનો પુરુષાર્થ તો છે, જે જોર આવ્યો એ લીનતાનો જ પુરુષાર્થ છે. જોર આવ્યો એ લીનતાનો જ પુરુષાર્થ છે. શું થયું કે જ્ઞાનમાં સ્વરૂપ છે, જ્ઞાન ચોખ્ખું છે, સ્પષ્ટ. મિથ્યાત પાતળું પડતું 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 નાશ પામ્યો અનુભવ કાળે. અને જે સ્વરૂપ લક્ષ્મણ છે એના ઉપર ઉપયોગ થંભી ગયો, ઉપયોગ એમાં થંભી ગયો. ઉપયોગ થંભી જવાથી મનનું અવલે મન તૂટી ગયું. બીજી પ્રવૃત્તિ તો છે ને, મનની અંદર હું આવો આત્મા, હું આવો આત્મા, હું આવો આત્મા, આવો છો, આવો છો, આવો છો, એવો જે પાતળો સૂક્ષ્મ વિકલ્પ ચાલતો હતો એ પણ બંધ થઈ ગયો. છેલ્લે હોય છે એ પણ બંધ થઈ જાય છે. ત્યારે નિર્વિકલ્પ આનંદ સહિતનો અનુભવ આવે છે. હવે જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી ઉપયોગ ત્યાં લાગેલો હતો મનમાં, વિકલ્પમાં. એટલે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન હતું હજી, અહીંયા અતિન્દ્રિય જ્ઞાન થાય છે. આત્મા જે સ્વરૂપથી અતિન્દ્રિય છે એના અનુભવમાં જ્ઞાન પણ અતિન્દ્રિય છે, અને અતિન્દ્રિય જ્ઞાન હોવાથી સર્વ પ્રદેશેથી એનું વેદન આવે છે. આમ તો વેદન સર્વ પ્રદેશે જ છે, પણ ઇન્દ્રિય જ્ઞાન હોવાથી ઉપયોગ ત્યાં લાગેલો રહે છે. જેમ કે તમે સ્પર્શ કર્યો તો ઉપયોગ સ્પર્શ થાય છે ત્યાં ગયો, પણ સ્પર્શનું વેદન તો આખા આત્મામાં થાય છે, પણ ઉપયોગ એક જ જગ્યાએ હોવાથી પકડાતો નથી. અહીંયા ઉપયોગ આત્મા ઉપર જાય છે, એટલે અસંખ્ય પ્રદેશી જે આત્મા છે બધા પ્રદેશોનું પ્રદેશથી વેદન અનુભવ ગોચર થાય છે. હા, અખંડ છે માટે અનુભવ ગોચર થાય છે. અને એ સ્વાનુભવની નિશંકતા એટલી આવે છે, પ્રત્યક્ષ અનુભવ હોવાને લીધે, સ્વરૂપ પ્રત્યક્ષતા થઈ હોવાથી નિશંકતા પણ એની અસાધારણ છે. અસાધારણ શંકા આવે છે, એવું પણ ન બને કે સ્વરૂપ અનુભવ થયો હોય એને ક્યાંક શંકા પડે કે અનુભવ હશે કે કેમ, એવી શંકા નથી પડતી. કેમ કે સ્વરૂપના પ્રદેશે પ્રદેશેથી જ્ઞાન અને આનંદનો જે કરંટ પાસ અને અતિન્દ્રિય જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા ઉત્પન્ન થઈ એ એટલી જ નિશંકતા લઈને આવે છે, પૂરેપૂરી નિશંકતા આવે છે ત્યાં. અને નિશંકતા આવવાને લીધે જ નિર્ભયતા આવે. ભય તો શેનો છે? પોતાને બાધા થાય છે એનો જ ભય છે કે બાધા થાય, બાધા થાય એમાંથી નાશ થાય. પણ હવે આમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. મારું જે સ્વરૂપ છે એના સાતત્ય ઉપરથી અનુભવ આવ્યો છે. ભાવભાષાને સાતત્ય ઉપરથી એટલે સતતપણા ઉપરથી આવ્યું છે. જ્ઞાન સતત ચાલે છે એટલે હું ત્રણેય કાળે જ્ઞાન ને આનંદ થી જીવતો રહેનારો પદાર્થ એનો પ્રત્યક્ષ અનુભવ છે, એ નિસંગતા લાવે છે, એને નિમિત્તાને લાવે છે. પછી કોઈ જ્ઞાનીને ભય પ્રકૃતિથી, ભય પ્રકૃતિના ઉદયમાં આંશિક જોડાણ થાય તો એ ઉપર છેલ્લો ભય છે. વસ્તુનું જ્ઞાન કઈ બદલાતું નથી. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું સદ્ધાન, એવા અનુભવથી જેવો અનુભવમાં આવ્યો છે એવો જ હું, એ શ્રદ્ધાનું લક્ષણ છે. એવો જ હું એવી જે પ્રતીતિ, તે શ્રદ્ધાનું લક્ષણ છે. અને ત્યાં સત્તા સમજાય છે, સ્વરૂપ શ્રદ્ધાન સ્વાનુભવમાં સમજાય છે. સ્વાનુભવમાં જેવો મારો આત્મા મને વિદાયો, અનુભવાયો, એવો જ હું ત્રણે કાળે છું એવી જે પ્રતીતિ, એ પ્રતીતિને અહીંયા શ્રદ્ધાનું લક્ષણ કહ્યું છે. એવી ખાતરી થઈ ગઈ પોતાને, પ્રતીતિથી એટલે અનુભવથી ખાતરી થઈ. આપણે એમ થઈ કે આ ખાતરી અનુભવસિદ્ધ છે અમારી, એમ અનુભવથી જે ખાતરી થઈ એવું શ્રદ્ધાન અનુભવ જ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે. જેને એવું અનુભવ જ્ઞાન ન હોય એને સ્વરૂપ શ્રદ્ધાન છે કે સમ્યક શ્રદ્ધાન છે એ વાત રહેતી નથી. કેટલાક શાસ્ત્રમાંથીને એવી રીતે ભ્રાંતિમાં ચડે છે કે સ્વવિકલ્પ દશામાં અમને સમ્યક દર્શન થઈ ગયું, એ તો કોઈ રીતે સંભવિત નથી. જોકે નિયમ પણ એવો છે કે કોઈ પણ ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય. ચોથો ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં આવે ત્યાં સુધી પહેલું ગુણસ્થાન છે, ત્યાં સુધી ભાવવાસન હોવા છતાં પણ પહેલું ગુણસ્થાન છે, ગુણસ્થાન ચોથું નથી. હવે છઠ્ઠું ગુણસ્થાન વિકલ્પનું છે એટલે મુનિ દશામાં પહેલું સાતમું ગુણસ્થાન આવે છે, પહેલું છઠ્ઠું નથી આવતું. એનું કારણ એ છે કે ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય છે. ચોથામાંથી પાંચમામાં પણ નિર્વિકલ્પ દશામાં જવાય છે અને પાંચમામાંથી મુનિ દશામાં નિર્વિકલ્પ ગુણસ્થાનમાં જવાય છે. એટલે નિર્વિકલ્પ દશા એ સાતમાની છે, છઠ્ઠાની તો સ્વવિકલ્પ દશા છે. પહેલું સાતમું આવે અને પછી છઠ્ઠું, એવો ક્રમ છે. છ પછી સાતનો ક્રમ નથી, સાત પછી છનો ક્રમ છે. કેમ કે ગુણસ્થાન નિર્વિકલ્પ દશામાં બદલાય. સહજ પુરુષાર્થ કામ કરી રહ્યો છે પ્રયોગાત્મક પણ. વિકલ્પ હોય છે પણ વિકલ્પ ઉપર લક્ષ નથી જતો કે કેવો વિકલ્પ છે. વિકલ્પ કેમ કે નિર્વિકલ્પ દશા નથી થઈ ત્યાં સુધી તો છે, પણ એકલો વિકલ્પ નથી. જ્ઞાનમાં સ્વરૂપ છે, સ્વરૂપ લક્ષમાં છે, જ્ઞાનના લક્ષમાં સ્વરૂપ છે અને વીર્ય ગુણ છે કે એના ઉપર ભીંસ મારે છે. હું આવો, હું આવો, હું આવો, હું આવો એવું જોર મારે છે. એ જોરમાં ને જોરમાં પોતે આવો એટલે નિર્વિકલ્પ છે, તો એની અંદર જોરમાં ને જોરમાં એકાગ્રતા પકડાય છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે, એમ નિર્વિકલ્પ દશા આવે છે. ભેદ વિજ્ઞાનના બધા બોલ લખાઈ ગયા, લખાઈ ગયા વિરેન્દ્રભાઈ આપજો. માછા ભેદ વિજ્ઞાન ઉપર જેટલા પણ ઘણા પડખા છે એ બધા જુદું ક્લાસિફાઈડ કરીને લખાણ તૈયાર કર્યું છે. એમ જ છે. આમ તો શું છે, બહુ સૂક્ષ્મતાથી જુઓ તો શ્રદ્ધા એ રાગમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું છે અને જ્ઞાન એકત્વ કરે છે વિકલ્પ સાથે. હવે જ્ઞાન નિર્મળ થવાથી વિકલ્પમાં આકુલતા લાગે છે, ભાસે છે એટલે લાગે છે, એટલે ત્યાંથી ખસવાનો પ્રયત્ન થાય છે. અને જ્ઞાન જે નિરાકુળ છે એમાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ ભાભાસનના કાળમાં થયું છે, એ અસ્તિત્વને એકાકાર થઈને અનુભવવાનો પ્રયત્ન ચાલે છે ભાવભાષણ પછીના ભેદ જ્ઞાનમાં. એટલે આખું સ્થાપત્ય એસ્ટાબ્લિશમેન્ટ જે પર ઉપરનું છે એ બદલવાનો પ્રોસેસ એનું નામ ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનનો પ્રયોગ અથવા પુરુષાર્થ પ્રયાસ. સાનુભવના કાળમાં એ બદલાઈ ગયું આખું. એટલે જો આ આટલો શબ્દ છે ઇન્વર્ટેડ કોમામાં કે આ અનુભૂતિ છે તે જ હું છું, તો જે છું આવ્યું, હું છું આવ્યું, એ અસ્તિત્વનું અસ્તિત્વ અનુભવાયું, પોતાનું અસ્તિત્વ અનુભવાયું. અને શ્રદ્ધાનું કામ માત્ર અસ્તિત્વને સ્વીકારી લેવાનું છે, શ્રદ્ધા આટલું જ કામ કરે છે. હું છું એ છું પણ જે છે એ હયાતી સૂચક છે. હું છું, હું હયાત છું, છું એમ આવે છે તો એ અસ્તિત્વને સૂચવે છે. હું છું, છું પણ એ અસ્તિત્વને સૂચવે છે. એ અનુભવ ગોચર થયું એટલે પોતાનું ત્રિકાળી અસ્તિત્વ અનુભવ ગોચર થયું જ્ઞાન વેદન પૂર્વક. અને એમાં પ્રતીતિ ઊભી થઈ ગઈ કે આવો જ છું, પણ છું તો ખરો એમ, આવો છું. આવો એ જ્ઞાનના, આવો એટલે કેવો, એ જ્ઞાનના પાર્ટમાં જાય છે, એ જ્ઞાનનો રોલ છે. અને છું પણ ની પકડ છે એ શ્રદ્ધાનો રોલ છે, લીનતા છે ચારિત્રનો રોલ છે. એ વખતની જે લીનતા છે ચારિત્રનો રોલ છે. વેદન છે એ વેદનની જગ્યાએ છે, કેમ કે એમાં ઉભરો છે જ્ઞાન વેદનમાં, આનંદના વેદનમાં. ગુણોનું પરિણમન છે, જ્ઞાનનું પરિણમન છે, આનંદનું પરિણમન છે, પરિણમન પરિણમનના સ્થાનમાં છે. એ ઓટોમેટિક છે, પરિણમન ઓટોમેટિક છે. એક દાખલો લઈએ કે આપણે ચાલતા ચાલતા ઘરે જઈએ છીએ, લક્ષમાં તો ઘરે જવું એટલું જ છે, પછી એનો ઉપયોગ આપવો પડતો નથી. ઉપયોગ ચાલવામાં છે, કેમ કે ટ્રાફિક છે, રસ્તો પણ એક સરખો નથી હોતો, ક્યાંક ખાડો પણ હોય છે, ક્યાંક પથ્થર પણ પીળો હોય, ક્યાંક પાણી પણ હોય, ક્યાંક કોઈ ગંદકી પણ હોય શકે. તો ઉપયોગ તો બધી બાજુ ફરે છે, ટ્રાફિકનો પણ તારવણી કરે છે અને નીચે પણ જોવામાં કામ કરે છે, છતાં જે લક્ષ્ય છે એ ધારું જળવાઈ રહે છે. અહીંયા ફેર એટલો છે કે લક્ષ્યમાં જે સ્વરૂપ છે પુરુષાર્થનું જોર ત્યાં જાય છે, એટલો આમાં દ્રષ્ટાંત અને સિદ્ધાંતની અંદર તફાવત છે. ઉલાપણે આપણને લક્ષ્મણમાં લક્ષ ઉપર જોર છે એવું નથી અનુભવમાં, કેમ કે તો એક વસ્તુ રહી ગઈ લક્ષ્મણ, એટલે પછી આપણે ઓટોમેટિક ચાલીએ છીએ. અહીંયા લક્ષ છે એ બાજુ પરિણામ ખેંચાય છે, કેમ કે લક્ષ્મણ આવેલું સ્વરૂપ અનંત મહિમાવંત છે, મહા આશ્ચર્યકારી છે, અદ્ભુતથી અદ્ભુત છે, એટલે પરિણામનું ખેંચાણ છે, એ પરિણામની ચાલી બાજુ છે, એટલે લક્ષ છે ત્યાં જોર પણ એ બાજુ જાય છે, પુરુષાર્થનું જોર એ બાજુ જાય છે. અને એ પુરુષાર્થનું જોર એ બાજુ જવાથી જ વેદનની તારતમ્યતા આવિર્ભૂત થવા લાગે છે, વધુ ને વધુ ઉગ્ર થતું જાય છે. લક્ષ છે એ બાજુનો ઉપયોગ વધારે જાય છે, થાય છે, પર્યાયનો ખ્યાલ આવી જાય છે, પર્યાયનો ખ્યાલ આવી જાય છે, કેમ કે સ્થૂળ છે પર્યાય, સ્વરૂપ છે એ સૂક્ષ્મ છે, એટલે સૂક્ષ્મ જ્ઞાનમાં આવે ને સ્થૂળ જ્ઞાનમાં ન આવે એવું તો કઈ બને નહીં, પણ એના ઉપર વજન નથી. પર્યાય કેવી થઈ રહી છે, કેવી રીતે આગળ વધી રહી છે એના ઉપર ઉપયોગ નથી, ખ્યાલ છે તો પણ ઉપયોગ નથી, એવી પરિસ્થિતિ એવી છે અને કામ થાય છે. હવે એવું શ્રદ્ધાનો ઉદય થાય છે ત્યારે જ્ઞાન પણ થયું, આત્મજ્ઞાન પણ થયું, અને આત્મજ્ઞાન પૂર્વક શ્રદ્ધાન પણ ઉદય પામ્યું ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, એટલે સમસ્ત અન્ય ભાવો જુદા પડી જવાથી, ભેદ એટલે જુદા પડવા જેવું, નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે નિશંકતા આવે છે. કયો શબ્દ લીધો? નિશંક. અને નિશંકપણે પોતાના સ્વરૂપમાં ઠરવો એવી શક્તિ પણ ત્યાં ઊભી થાય છે, લીનતા થવાની, એકાગ્રતા થવાની શક્તિ પણ ત્યાં શ્રદ્ધાન જ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે, સમર્થ થવું એટલે શક્તિવાન થવું, એમ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આચરણ એટલે અહીંયા ચરવું, લીન થવું, ચરવું એટલે લીન થવું, લીન થવું એટલે જામવું. જે અનંત શાંતિનો સાગર હોય એમાં ઠરવું કોને ન ગમે? શાંતિમાં ઠરી જવું કોને ન ગમે? અમૃતમય શાંતિ છે, પર શાંતિ અનંત સુધામય છે, સુધા એટલે અમૃત, અમૃત જેવી શાંતિ છે એની અનન્ય રુચિ, એમાં ઠરવા માટેની રુચિ તીવ્ર થઈ જાય છે, એટલે ઉપયોગ ત્યાં ઠરી શકે છે, ઉપયોગ ત્યાં થંભી શકે છે. ઉપયોગને થંભાવવો એ અનંતકાળમાં બન્યું નથી, પણ અહીંયા જોર એટલું બધું છે કે એ જીવ સાતમી નારકીની પીડામાં હોય તો પણ પીડાને અવગણીને, પીડાથી ઓવરટેક થઈને સ્વરૂપમાં આવ્યો જાય ઉપયોગ, અને આનંદનો અનુભવ કરે, પીડાનો અનુભવ છૂટી ગયો, કેમ કે પીડા શરીર આશ્રિત હતી, ઉપયોગ છૂટી ગયો શરીરનો, એટલે દેહને આત્મા ચૈતન્ય ગોળો દેહમાં છૂટો પડ્યો. જે અત્યારે દેહથી છૂટું જે લાગતું જ નથી એના બદલે આખો ચૈતન્ય ગોળો દેહથી છૂટો પડી ગયો. એ વખતે દેહને કોઈ પણ અસર, ઉપયોગ જ એબસન્ટ છે ત્યાંથી, એ ખબર જ ન પડે. શરીરમાં શું થાય છે એની ખબર ન પડે, એટલો ટાઈમ તો ખબર ન જ પડે. એટલું પુરુષાર્થનું જોર છે અને એટલું એકાકારપણે આનંદનું વેદન છે. ક્ષણાર્ધમાં ઉપયોગ બહાર આવે છે ત્યારે ભાવના ઊભી થઈ જાય છે કે મારી અનંત કાળાવલી મારા આવા આનંદ સ્વરૂપના ભોગવટામાં જ પસાર થાવ, મારી હવે પછીની અનંતકાળની કાળાવલી એટલે કાળનો સમૂહ, સર્વકાળનો સમૂહ આવા મારા આત્મ સ્વરૂપના ભોગવટામાં જ પસાર થાવ, એવી ભાવના ઉત્પન્ન થઈ જાય છે. એ સમયસારમાં બધું લીધું છે, સર્વ વિશુદ્ધના અધિકારમાં એ બધી વાતો આવે છે. આ રીતે આ પ્રકારે, આમ એટલે આ પ્રકારે સાધ્ય જે પોતાનો આત્મા તેની સિદ્ધિ એટલે પ્રાપ્તિની, આ રીતે ઉપપત્તિ એટલે પદ્ધતિ છે. આ પ્રકારે સાધ્ય એવો જે આત્મા એને સાધવાની આ પદ્ધતિ છે. ત્રણેય કાળે કોઈ બીજી પદ્ધતિ નથી, કોઈને બીજી રીતે અનુભવ થાય, કોઈને બીજી રીતે થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈ પણ જીવને આ એક જ પ્રકારથી અનુભવ થાય છે, બીજા કોઈ પ્રકારથી અનુભવ થતો નથી. એમ અસ્થિ નાસ્તિથી આચાર્યદેવે ડંકો વગાડીને ઢોલ ટીપી દીધો, મોર મારી દીધું, આમ જ હોય બીજી રીતે હોય શકે નહીં. પછી જે બીજો પેરેગ્રાફ છે એમાં કેમ આવું નથી થતું, આવી કાર્ય પદ્ધતિ નથી થતી એનું શું કારણ, જ્ઞાન વેદન તો છે બધાને, એના ઉપરની ચર્ચા લીધી છે. આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈ લઈશું.